14/9/83 બુધવાર સવારે 8:15 થી 9:15 સમયસર ગાથા 11
એનું કારણ ચાર ગતિ નું કારણ એટલું છે કે જ્યારે દેહ થી ભિન્ન કર્મ ને રાગ થી પણ પરમાત્મા ભિન્ન છે એની દ્રષ્ટિ અનુભવ એક સમય માત્ર પણ એને કર્યું નહી. અને જયારે જ્ઞાની મળે છે ત્યારે સાંભળીને પોતાના વ્યવહારના પક્ષને રાખીને સાંભળે છે, પોતાનો વ્યવહારનો પક્ષ છોડીને સાંભળતો નથી. એટલે એને ખરેખર વ્યવહાર શ્રદ્ધા પણ થઈ એમ કહેવામાં આવતું નથી. કે આ ભગવાન આત્મા જીવ તત્વ સામાન્ય છે, તે અજીવથી ને આશ્રવથી જુદો છે, એ શુદ્ધ આત્મા છે. આત્મા અશુદ્ધ થયો નથી, થઈ શકે ની અશક્ય છે. અશુદ્ધતા થઈ છે પણ એ પરિણામ નહી થઈ છે અશુદ્ધતા. પરિણામ એટલે પર્યાયમાં ભલે એને રાગ દ્વેષ મોહનો સદભાવ છે અજ્ઞાન દશા છે ત્યાં સુધી, પણ એવા સમયે પણ કે પર્યાયમાં અશુદ્ધતા છે એને ગૌણ કરીને સંતો કહે છે કે તારો આત્મા વર્તમાનમાં ભગવાન છે, તું ભગવાન છો, તું વર્તમાનમાં શુદ્ધ છો, નિર્વળાનંદની તું પ્રતિમા છો, મલિનતા આશ્રમની છે, મલિનતા જીવની નથી. જીવ પવિત્ર છે વર્તમાનમાં, જ્યારે પરિણામમાં અપવિત્ર દશા છે, પુણ્ય ને પાપના વિકૃત ભાવ મલિનતા આશ્રવની છે. જ્યારે જીવની શુદ્ધતા ને પવિત્ર પરમાત્મા બિરાજમાન છે, આત્મા ને રાગ બે ભિન્ન ભિન્ન વસ્તુ છે, એક થઈને રહ્યા નથી પણ બે બે પણ જ રહ્યા છે, એવું એને શ્રી ગુરુ નું વચન મળતા એને વ્યવહારે ભેદ જ્ઞાન કરીને વ્યવહારે શ્રદ્ધા કરવી જોઈએ કે મારો આત્મા તો ત્રણેકાર શુદ્ધ ને વર્તમાનમાં હું શુદ્ધ છું, હું મલિન થયો જ નથી ને, મલિન થવું એ મારો ધર્મ મારો સ્વભાવ જ નથી ને. અપવિત્ર મલિન ભાવ થાય છે એ પરિણામમાં થાય છે, છતાં પણ આત્મા એ પરમાત્મા અંદર પવિત્ર જ્ઞાન આનંદની મૂર્તિ બિરાજમાન છે એવું શ્રદ્ધાન કરીને પછી અંતર સન્મુખ થઈને અનુભવ કરવો, તેને ખરેખર સમ્યક દર્શન રૂપી આચરણ કહેવામાં આવે છે. અને જેને સમ્યક દર્શન પ્રગટ થયું એવા સાધક મુનિવરોને ચારિત્ર દશામાં 10 પ્રકારના ધર્મો પ્રગટ થાય છે, એમાં 3 પ્રકારના ધર્મનું વર્ણન આપણે થયું. આજે ચોથો સત્ય ધર્મનો દિવસ છે, આજે 10 લક્ષણ પર્વનો ચોથો દિવસ છે. ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ અને ઉત્તમ આર્જવ એ 3 ધર્મોનું, ધર્મ એટલે આત્માનો જે સ્વભાવ હોય એને ધર્મ કહેવાય. શુભ ભાવ આત્માનો સ્વભાવ નથી, માટે તે ધર્મ નથી પણ અધર્મ છે. 9 તત્વનું જેવું રૂપ અને જેવું સ્વરૂપ હોય એને પ્રથમ ખ્યાલમાં લેવા જેવું છે કે શુભ ભાવ એ આત્માનો સ્વભાવ નથી, આત્માની પર્યાય નો એ વિભાવ છે, તેથી એ ધર્મ નહી પણ અધર્મ ભાવ છે. અને ધર્મ તો આત્માના આશ્રય જેટલી વિતરાગતા પ્રગટ થાય એ વિતરાગ ભાવ આત્માનો સ્વભાવ હોવાથી તેને પરમાત્મા ધર્મ કહે છે. એમાં અહિયાં ત્રણ પ્રકારના ધર્મોનું વર્ણન થયું. આજે ઉત્તમ સત્ય ધર્મનો દિવસ છે. સત્ય ધર્મ આત્મામાં વસે છે, સત્ય ધર્મ વાણીમાં નથી, સત્ય ધર્મ વિકલ્પમાં નથી, સત્ય ધર્મ પોતાના આત્માના સ્વભાવમાં છે. સત ચિત્ત અને આનંદ એવો આત્માનો સ્વભાવ, એનો અનુભવ કરતા જે વિકરાળ દશા પ્રગટ થાય તેને ચારિત્ર અથવા સત્ય ધર્મ કહેવામાં આવે છે. આ ઉત્તમ ક્ષમાદિ ધર્મોનું આરાધન સમ્યક દર્શન પૂર્વક જ થઈ શકે છે. આ ભાદરવા સુદ પાંચમ થી ચૌદસ સુધીના દિવસોને દસ લક્ષણ પર્વ કહેવાય છે. પર્વ એટલે માંગલિક દિવસો જેમાં આત્માની આરાધના કરી અને આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરવો. અનુભવ સુધી ન પહોંચે તો અનુભવની કોશિશ કરવી શ્રદ્ધાપૂર્વક. પહેલા જેવો આત્મા છે એવો શ્રદ્ધામાં લેવો, અને શ્રદ્ધા સાચી જો હોય તો એનો પ્રયોગ કરતા ઉપયોગ અંદરમાં આવી શકે છે. માટે શ્રદ્ધાના ફળે ઉપયોગ અંદરમાં ખેંચાય છે. શ્રદ્ધા વિપરીત ને ખોટી હોય ને ધ્યાનમાં ગમે એટલો બેસે તો પણ એનું ધર્મ ધ્યાન ન થાય. નિગ્રંથ સંત મુનિવરોને સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક ઉત્તમ સત્ય ધર્મ કેવો હોય તેનું વર્ણન શ્રી પદ્મનંદી આચાર્ય દેવ કરે છે. શ્લોક 91 છે. ઉત્કૃષ્ટ જ્ઞાન ને ધારણ કરનારા મુનિવરોએ અતિન્દ્રિય જ્ઞાન રૂપે પરણમેલા મુનિવરોએ પ્રથમ તો મૌન જ રહેવું જોઈએ. આ સાધુની બાહ્ય દશાનું વર્ણન પહેલા કર્યું કે પ્રથમ તો મુનિરાજોએ મૌન જ રહેવું જોઈએ. એટલે કે પરમ સત્ય આત્મ સ્વભાવની એકાગ્રતામાં રહીને મૌન નો અર્થ કરે છે. મૌન એટલે શું? કે પોતાનો સત્ય સાહેબો ભગવાન આત્મ સ્વભાવ છે એની એકાગ્રતામાં રહીને બોલવાનો વિકલ્પ જ ન થવા દેવો જોઈએ. એટલે કે વિકલ્પ નું ઉત્થાન જ ન થાય બોલવાનું સહજપણે. આ હઠપૂર્વક નો પ્રયોગ નથી કે ભાઈ મેં હમણાં મૌન ધારણ કર્યું છે, બળાત્કાર છે. એ મૌન ની દશા સહજ નથી, મારેલો અગ્નિ જેવો છે. પછી પાછો ભભુ કહી તો ક્રોધ ને સમાવવા માટે કૃત્રિમ મૌન ધારણ કરે. અરે સાચી સમજણ નમરે જગતના જીવને કે મૌન કેમ થઈ જાય છે મુનિવરો, કે ભાષા બોલવાનો વિકલ્પ જ ઉત્પન્ન થાય એટલી એકાગ્રતા આત્મામાં જામી જાય. ભાષા બોલવાનો વિકલ્પ ઉઠે સહજ દશા છે, વિકલ્પ ન થાય. અને જો વિકલ્પ ઉઠે તો, હવે કે છે કદાચ વિકલ્પ ઉઠે તો એવા વચન બોલવા જોઈએ. હા, એમ કે આ તો મુનિ ધર્મ છે, અમારે કઈ લેવા દેવા નહીં, એમ નહીં. મુનિઓને ઉત્કૃષ્ટપણે લાગુ પડે અને મુમુક્ષુઓને સાધકને જગન્યપણે બધું લાગુ પડે છે. શું કીચિક વચન બોલવાનો ભાવ આવે તો જે સદાય સ્વપરને હિતકારી હોય. ભાષા બોલે તો એવી સ્વ ને પર બેને હિતકારી ભાષા બોલે મુનિરાજો. મુમુક્ષુઓ પણ આમ હોય, ભાષા બોલે તો સ્વ ને પરને હિતકારી હોય, સ્વ પર ઘાતક વચન ન હોય. વાણી સ્વપર ને હિત થાય એવી ભાષા હોય. બીજું અમૃત સમાન મિષ્ટ હોય, મધુરી મીઠી વાણી સામા જીવને પણ સાતા ઉપજી જાય. બે ઘડી તો જ્યાં ભાષા નીકળે આ સામા જીવને જરા સાતા થાય. આવો ભાઈ આવો, ક્યારે આવ્યા? બસ એટલામાં તો આ બધો ગુરુદેવે નિશ્ચય પણ શીખડાયો ને વ્યવહાર પણ શીખડાયો. તો શીખડાયો છે પણ શીખડાવીને ચાલ્યા ગયા છે, પણ શીખડાવીને ચાલ્યા ગયા છે એ ગયા એટલે ભૂલી જાઉં એમ નથી. આ વ્યવહાર ની કઈ વાત અહીં આવતી નથી એમ ઘણા આક્ષેપ કરે. આ શું વ્યવહાર નથી તો શું છે? મુનિરાજ ને આ પ્રકારે વિકલ્પ વાળી અવસ્થામાં વ્યવહાર હોય તો જેને સમ્યક દર્શન ની પ્રાપ્તિ રતન ની કરવી હોય એની વાણીમાં પણ સ્વપર ને હિતકારી ભાષા નીકળ્યા. ભાષા સમિતિ છે, અમૃત સમાન મિષ્ટ મધુર વચન નીકળે અને સત્ય હોય. ત્રણ લક્ષણ કયા? જૂઠું ન બોલે, અને મુમુક્ષુ જૂઠું બોલતો હોય તો એ મુમુક્ષુ નું લક્ષણ નથી. મુમુક્ષુ એટલે મોક્ષ નો ઈચ્છક, મોક્ષાર્થી. હવે આટલી વાત પણ હજી કઈ ઠેકાણા ન હોય અને પછી કે અમારે સમય દર્શન કરવું છે કેમ થતું નથી કે તારા લખણ નથી, તારા વ્યવહાર નું પણ હજી કઈ અને એ પછી ભેદ જ્ઞાન કરીને શુદ્ધ આત્માની સન્મુખ થાય તો અનુભવ પણ થાય. હવે આ સત્ય ધર્મ જે મુનિરાજ નો કયો એ ચારિત્ર નો એક ભેદ છે અને એ ચારિત્ર સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થતા જ થાય. સમ્યક દર્શન વગર વિના કોઈને પણ ચારિત્ર પ્રગટ થઈ શકતું નથી. ચારિત્ર છે તે સાક્ષાત મોક્ષ નું કારણ છે અને સમ્યક દર્શન જ્ઞાન એ પરંપરા મોક્ષ નું કારણ છે. પરંપરા એટલે થોડો ટાઈમ લાગી જાય છે એમાં, એમ છે તો નિયમરૂપ કારણ પણ થોડો વખત લાગે છે તેથી તેને પરંપરા કહેવામાં આવે છે. એ સમ્યક દર્શન કેમ પ્રગટ થાય કે જે ચારિત્ર નું મૂળિયું છે, ધર્મ નું મૂળ સમ્યક દર્શન છે. દર્શનમ મૂલો ધમ્મો, ધર્મ નું મૂળ સમ્યક દર્શન છે. ધર્મ છે તો મોક્ષોપ રહિત આત્માના વિતરાગી પરિણામ ને ધર્મ કહેવાય અને ધર્મ નું મૂળિયું છે એ તો સમ્યક દર્શન એટલે આત્મ દર્શન. જેવો પોતાનો શુદ્ધ આત્મા છે, દેહ તે જીવ નથી, આઠ કર્મ તે અજીવ, દેહ તે અજીવ છે અને પુણ્ય પાપ ની લાગણી ઉત્પન્ન થાય છે એ આશ્રવ તત્વ છે. એ અજીવ અને આશ્રવ થી ભિન્ન અંદર માં જ્ઞાન ને આનંદ ની મૂર્તિ અંદર બિરાજમાન છે. એવો ભગવાન અંતર આત્મા એનું લક્ષ કરવું, એની દ્રષ્ટિ કરવી, અનુભવ કરવો એને સમ્યક દર્શન કહેવામાં. એ સમ્યક દર્શન કેમ પ્રગટ થાય એનું એક અજોડ શાસ્ત્ર સમયસાર છે. આ સમયસાર શાસ્ત્ર થી આ 2000 વર્ષમાં ઘણા જેવો પાયમાં સમ્યક ને આ બધું પ્રૂફ થયેલી વાત છે, કલ્પના નથી. ચારે અનુયોગ ભગવાન ની વાણી સમ્યક દર્શન માં હેતુ છે. પણ આ સમયસાર શાસ્ત્ર દ્રવ્યાનો યોગ એ તો કોઈ અપૂર્વ આ શાસ્ત્ર નો અતિશય છે કે આ શાસ્ત્ર નું પઠન પાઠન કોઈ આત્મા આત્માર્થી થઈને એ ભાવથી જો ભણે તો એને ભાવ ભાષણ થયા વિના રહેતું નથી. એવું આનો અતિશય નિમિત્તપણે રહેલો છે. આ શું આની પ્રશંસા જેટલી કરીએ એટલી ઓછી છે. એવું એક અદભુત અશરી થવાનું આ શાસ્ત્ર છે. સમયસાર શાસ્ત્ર એનું જે બહુમાન કરશે એનું પણ કામ થશે. કેમ કે સમયસાર શાસ્ત્ર નું બહુમાન કોણ કરે કે જેને શુદ્ધાત્મા નો મહિમા આવ્યો હોય એ જ કરી શકે છે. બેને નિમિત્ત નૈમિત્તિક સહજ એવો સંબંધ છે. ભાઈઓ જરા અંદર આ બાજુ આવો ને, માં જગ્યા નથી, જરા આગળ આગળ આવો, ઘણી જગ્યા છે એકદમ. આ 10 દિવસ જ અમુક ને તો આવવાનું હોય છે ને, એટલે એટલે સંકળાત ગોપવી લેવી જરા. એમ અરે આ 10 દિવસ પર્યુષણ ના દિવસોમાં આવતો થાય અને કઈક એને ખ્યાલ આવે, અહીંયા રોજ સ્વાધ્યાય ચાલે છે આવું આત્માની વાત અને હું આવતો નથી, તો રોજ આવતા થઈ જાય. 10 દિવસે આવે તો એને નમૂનો સેમ્પલ મળે ને તો રોજ આવતા પણ થઈ જાય. આ રીતે જ રાજકોટની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. જગ્યા ચૂકી પડે છે એવી સ્થિતિ છે. રૂપિયા ખોબો ભરીને, રૂપિયા ટપાલિયા ના આપ્યા, ઓ ટપાલીને થાળી ભરીને કે ખોબો ભરીને રોકડા રોકડા નગદ રૂપિયા રાહ જોતા હતા. હો સમયસાર ની આવશે આજકાલમાં. એ ક્યાંય ટપાલિયા ને જોયો પોસ્ટમેન ને, એ સમયસાર હાથમાં આવ્યું, ખોબો ભરીને રૂપિયા આપ્યા. એક રૂપિયો એટલે ગાડાના પૈડા જેવડો તે દિવસ એક રૂપિયો હતો. એક રૂપિયામાં આખી થેલી ભરાઈ જાય બજારમાંથી લઈ આવે તો થોડા પૈસા વધે. એ જમાનામાં એની કેટલી કિંમત સમયસારની. 11મી ગાથા અદભુત જૈન દર્શન નો પ્રાણ છે. કેમ કે જીવ અનાદિ કાળથી શુદ્ધ નૈના પક્ષ વિના, આત્માના પક્ષ વિના, આત્માના અનુભવ વિના, કેવળ એકલો વ્યવહારના પક્ષમાં રાખી રહ્યો છે. વ્યવહાર તો હોય જ્ઞાનીઓને, વ્યવહારનો પક્ષ ન હોય. વ્યવહાર એ ચારિત્રના દોષમાં જાય છે અને વ્યવહારનો પક્ષ એ તો શ્રદ્ધાનો દોષ છે. વ્યવહાર એટલે શુભ ભાવ. એ શુભ ભાવ તો સાધકને હોય, વ્યવહાર હોય છે એટલો, પણ શુભ ભાવથી લાભ થાય એમ સાધક જ્ઞાની ધર્માત્મા કિંચિત માત્ર માનતા નથી. ને અજ્ઞાની પુણ્યથી લાભ થાય મહિના વિના રહેતો નથી. સીધી રીતે નહીં તો આટકતરી રીતે ખૂણે ખાંચકે પણ ક્યાંક વ્યવહારનો પક્ષ, ભેદનો પક્ષ, નિમિત્તનો પક્ષ એમ રહી જાય છે. એ વ્યવહારનો પક્ષ છૂટી અને આત્માનું અવલંબન લઈને સમ્યક દર્શન કેમ પ્રગટ થાય? આ સમ્યક દર્શન પ્રગટ કરવાની આમાં વિધિ બતાવી છે. 11મી ગાથામાં શબ્દ લખ્યો છે સમ્યક દર્શન. ભૂતાર્થને આશરે સમ્યક દર્શન થાય લખ્યો છે. સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર શબ્દનો પ્રયોગ કર્યો નથી. સાથે હોય છે સમ્યક દર્શન ની સાથે સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર તો હોય છે, પણ સમ્યક દર્શન ની મુખ્યતા આ ગાથામાં રહેલી છે. એ ગાથા થઈ ગઈ, હવે એનો ભાવાર્થ ચાલે છે. પાનું 25 છે. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી છે. પ્રાણીઓને એટલે 10 પ્રકારના પ્રાણથી જે જીવે એને વ્યવહાર જીવ કહેવામાં આવે છે. પ્રાણ નીકળી ગયો નથી કેતા, પ્રાણ એ પ્રાણના 10 પ્રકાર છે. 5 ઇન્દ્રિય પ્રાણ, મન વચન ને કાયા બળ પ્રાણ, અને શ્વાસોશ્વાસ ને આયુ. એનાથી જીવ જીવે છે પણ એનું જીવન વ્યવહાર જીવન છે.
આત્માનું અને જગત ના અજ્ઞાની પ્રાણી અનુમોદન આપે અને કુંડની ક્રિયા થી પ્રેમ વાણી ની બાહ્ય ક્રિયા યોગ દેખાય. બીજા પણ એને અજ્ઞાની પ્રાણીઓ ધર્મી કહે, ધર્મ બહુ કહે છે. પ્રથમ સાચા દેવગુરુ શાસ્ત્ર ના યોગ માં શાસ્ત્ર વાંચવા વિગેરે વિગેરે અને અંદર માં જ્ઞાન તે આત્મા એવો અભેદ ને જાણતો ન હોય એને ભેદરૂપ વ્યવહાર થી સમજાવવામાં આવે તો કહે છે કે જીનવાણીમાં વ્યવહાર નો ઉપદેશ શુદ્ધ નહીં નો એટલે શુદ્ધ આત્મા ને પતાવના રસ્તાલમ સહાયક જાણી બહુ કર્યો છે. નિમિત્ત પણ ઘણું કથન આવે છે ઉપાદાન ને બતાવવા માટે નિમિત્તો ના કથન ઘણા હોય છે પણ એનું ફળ સંસાર છે. વ્યવહારનું ફળ અલ્પ સંસાર અને વ્યવહારના પક્ષનું ફળ અનંત સંસાર. વ્યવહાર જ્યાં સુધી છે એ પણ સંસાર જ છે પણ આ શુભ ભાવથી મને લાભ થાય છે એવો જે પક્ષ છે કષાયનો પક્ષ એ તો અનંત સંસારનું કારણ છે, શ્રદ્ધાનો દોષ છે. એક શ્રદ્ધાનો દોષ અને ચારિત્રનો દોષ, એમાં શ્રદ્ધાનો ગુણ પ્રગટ થઈ જાય છે પૂર્ણ અને ચારિત્રનો દોષ સર્વથા જતો નથી પણ થોડો ગુણ પ્રગટ થાય ને થોડો ચારિત્રનો દોષ રહી જાય છે. ચારિત્રમાં મિશ્ર અવસ્થા હોય છે. આ બે ભાગલા પાડીને સમજે તો શ્રદ્ધા શું ને ચારિત્ર શું ખબર પડે. શ્રદ્ધાનો દોષ ગ્રસ્ત અવસ્થામાં ચાલ્યો જાય બૌદ્ધમતી હતા અને પછી ભગવાન મહાવીર ના યોગ માં આવતા ક્ષાયિક સમ્ય દ્રષ્ટિ કરી પણ આયુષ પૂર્વે બંધાઈ ગયું તો અપરાધ ગીરો હતો. મુનિરાજ ને સરપ નાખ્યો હતો પરીક્ષા. હવે કે છે કે શુદ્ધ નહીં નો ઉપદેશ કદી આવ્યો નથી. શું કહ્યું? શું સમયસાર શાસ્ત્ર માં 200 વર્ષ પહેલા જે પંડિત થયા એને એક આ ભાવાર્થ પીરો છે એમાં એમ ફરમાવે છે કે જગતના પ્રાણીઓને શુદ્ધ નયનો પક્ષ કરી આવ્યો નથી. ઓલો વ્યવહારનો પક્ષ અનાદિકાળનો છે અને શુદ્ધ નયનો પક્ષ જગતના જીવોને કદી આવ્યો? ઓલો અનાદિનો ને આ કદી આવ્યો નથી. એટલે મારો આત્મા પુનરે પાપ ના પરિણામ થી ભિન્ન છે એવા શુદ્ધાત્મા ને એને એક સમય માત્ર પણ અનુભવ માં લીધો નથી. એક વાત. બીજી વાત એ કે પુણ્યને પાપના પરિણામથી વર્તમાન મારો આત્મા ભિન્ન છે એવી વિકલ્પવાળી દશામાં પણ એને કોઈ અપૂર્વ અચિંત્ય આત્માનો નિર્ણય પણ કર્યો નથી કે હું શુદ્ધ જ છું. લાખ કરોડ માનવી સામે આવી જાય કે સંસારી જીવ કોઈ કાળે શુદ્ધ ન હોય, જીવ ભગવાન શુદ્ધ હોય, સંસારી જીવ તો અશુદ્ધ જ હોય. આવો જેને શુદ્ધની નો પક્ષ આવ્યો હોય, પ્રત્યક્ષ અનુભવ કરીને કા નિર્ણય ને કે હું શુદ્ધ જ છું, ફરે નહીં. લાખ માણસ સામે આવે ને એને શાસ્ત્ર પણ બતાવે, જ્ઞાન પણ બતાવે, વ્યવહાર લઈની પ્રધાનતાના કથનો જીનવાણીમાં મોહ એ બતાવે તો પણ એ ફરે નહીં. કે આત્મા કેવો હોય ને અશુદ્ધ કેવો? આત્મા ત્રણેય કાળ શુદ્ધ છે. વ્યવહાર નહીં અશુદ્ધ છે કે નહીં? વ્યવહાર નહીં અશુદ્ધ છે એટલે શું? વ્યવહાર ને અશુદ્ધ કયો પણ નિશ્ચય નહીં શું કહ્યું છે? બે નહીં કહ્યા છે કે એક? વ્યવહાર ને અશુદ્ધ કયો અને અશુદ્ધ માની લે તો એને એકાંત દોષ થઈ ગયો. એ કથનચિત અશુદ્ધ કયો છે કે સર્વથા અશુદ્ધ કયો છે? સંસારી આત્માની વાત ચાલે છે, મિથ્યા દ્રષ્ટિની વાત ચાલે છે. એ મિથ્યા દ્રષ્ટિનો આત્મા તો અશુદ્ધ જોઈને સર્વથા અશુદ્ધ છે કે કથનચિત અશુદ્ધ છે? કથનચિત અશુદ્ધ એટલે કે વ્યવહાર નહીં અશુદ્ધ એટલે પર્યાય દ્રષ્ટિથી જોતા અશુદ્ધતા છે. એનો ઉપચાર કર્યો છે આત્મા ઉપર કે આત્મા અશુદ્ધ છે, એ તો ઉપચારનું કથન છે, વાસ્તવિક કથન નથી. આત્મા સંસારી આત્મા અશુદ્ધ છે પણ કથનચિત છે. કથનચિત એટલે વ્યવહાર નહીંની અપેક્ષાએ જોવામાં આવે. પર્યાય ધર્મથી તો અશુદ્ધતા છે પણ એના દ્રશ્યોના ધર્મથી જોવામાં આવે તો વ્યવહાર ને અશુદ્ધ છે. તો નિશ્ચય ને અશુદ્ધ છે કે શુદ્ધ? કે સમય દર્શન થવા પહેલા કે સમય દર્શન થવા પહેલા? ત્રણેય કાળ આત્મા શુદ્ધ રહેલો છે. અરે હું શુદ્ધ છું એવી શ્રદ્ધા તો કરતું એનું બળ તો જો. પણ શુદ્ધ થયા પહેલા, ઉપાસના કર્યા પહેલા શુદ્ધ? ક્યાં પહેલા? અનાદિ નો શુદ્ધ છે. સાંભળ, કળષ્ટિકામાં એનો ખુલાસો કર્યો છે કે શુદ્ધ થાય ત્યારે શુદ્ધ કહેવાય કે ના પ્રથમ થી શુદ્ધ છે એ તો આત્મા. પછી અનુભવ જયારે કરે ત્યારે શુદ્ધતા પ્રગટ થાય, ત્યારે જે શ્રદ્ધામાં શુદ્ધ આત્મા લીધો હતો એને પ્રત્યક્ષ એને જાણ્યો, ઓહો આ વિકલ્પવાળી અવસ્થામાં મેં આત્માને શુદ્ધ જાણ્યો તો એવો જ નીકળ્યો હતો. અનુભવમાં પણ શુદ્ધ જ આવ્યો, અશુદ્ધતાનો અનુભવ થતો નથી અંતર્મુખ થતા. શુદ્ધ નહીં પક્ષ તો કદી આવ્યો નથી. આ આત્મા પુરુષ છે ને સ્ત્રી છે ભૂલી જવું, એ આત્મા મનુષ્ય ને દેવ ને નારકી છે ભૂલી જવા જેવું છે, એનું વિસ્મરણ કરવા જેવું છે. આત્મા રાગી દેશી મોહી છે, આત્મામાં આત્મા મમતા કરે છે એ ભૂલી જવા જેવું છે. મમતા પરિણામ નો ધર્મ છે. હું તો નિર્મમત્વ આત્મા ત્રણે કાળ રહેલો છું. એ નિર્મમત્વના જોરમાં ને જોરમાં જો આત્માનો અનુભવ કરે તો પરિણામ ની મમતા તૂટી અને પરિણામમાં પણ નિર્મમત્વ ઇતરાગા પ્રગટ થઈ જાય. આ એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી.
સત્ય વાત છે,
હું નિર્મમત્વ છું, મમત્વનો એ ધર્મ મારો નથી. એ તો આશ્રવ નો ધર્મ છે અને આશ્રવ થી મારો આત્મા ભિન્ન છે. મમત્વ હો તો હો, ભલે પરિણામમાં મમત્વ છે, હજી પરિણામની મમતા તૂટી નથી. એટલું છે એનું જ્ઞાન કરીને એ મમતાના નાશનો ઉપાય હું નિર્મમત્વ છું. ત્રણેકા કેમ નિર્મમત્વ છું? કે રાગના સ્વામી પણે સદાય પરિણમતો નથી. રાગ મારો છે એના સ્વામી પણ ભગવાન આત્મા એક સમય માત્ર થતો નથી. માટે આત્મા દ્રવ્ય નિર્મમત્વ છે. પર્યાયમાં મમતા છે ત્યારે દ્રવ્ય નિર્મમત્વ ભગવાન બિરાજમાન નિર્માણ. પાણી મેલું થયું જાણે સર્વથા પાણી મેલું થઈ ગયું, તો પાણી મેલું થાય તો કોઈ દી સ્વચ્છ પાણી મળે નહી. પાણી ગરમ થયું, ગરમ થયું તો સર્વથા ગરમ છે. કથનચિત, કથનચિત એટલે કોઈ અપેક્ષા એ પર્યાય દ્રષ્ટિથી જોતા પરિણામમાં ઉષ્ણતા છે, પાણીની પરિણામમાં ઉષ્ણતા છે. પણ પાણીના સ્વભાવમાં ઉષ્ણતા બિલકુલ નથી, 100% નિર્મળ શીતળ 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 શીતળ. પાણી ઉકળતું હોય ચરુમાં, ફદિયા પડતા હોય અંદરમાં, ત્યારે પાણી શીતળ છે. ઉષ્ણ પાણી વખતે શીતળ પાણી દ્રષ્ટિમાં આવી શકે છે, શ્રદ્ધામાં આવી શકે છે, અને પ્રયોગ કરતા અનુભવમાં પણ આવી શકે છે. શ્રદ્ધા હોય તો પ્રયોગ કરે. આ બે ને બે ચાર જેવી વાત છે, ફરે એમ નથી. સર્વજ્ઞ ભગવાને કહેલી, સંતોએ અનુભવી અને આ લખેલી વાત છે. ગુરુદેવ ફરમાવતા હતા કે જગતને ફરવું પડશે, આ સત ફરવાનું નથી. શુદ્ધ નહીં નો પક્ષ કદી આવ્યો નથી કે મારો આત્મા ત્રણેય કાળ શુદ્ધ છે, હું શુદ્ધ છું તો નિશ્યાભાસનો દોષ આવશે ને છંદપણું આવશે, રેવા દે રેવા દે. કઈ અપેક્ષાએ હું શુદ્ધ જાણું છું કે મારા દ્રવ્ય સામાન્યની અપેક્ષાએ શુદ્ધ જાણું છું, એમાં કઈ દોષ નથી વિચારવામાં, એમ જ વિચારવું. પર્યાયમાં ભલે અશુદ્ધતા હો, પણ પર્યાયને લક્ષ છોડી ગૌણ કરીને એ પર્યાયની પાછળ પર્યાયની સાથે સાથે રહેતો, પણ પર્યાય રૂપે ન થતો, પર્યાયની સાથે સાથે રહેતો, રાગની પર્યાયની સાથે સાથે રહેતો, અશુદ્ધ પર્યાયની સાથે સાથે રહેવા છતાં પણ આત્મા અશુદ્ધ થઈ શકતો નથી. ત્રણ કાળમાં એક સમય નહીં થાય, ભલે માને કે હું અશુદ્ધ થયો પણ એ અશુદ્ધ ન થાય. એવો શુદ્ધ આત્મા અંદર બિરાજમાન છે એવા પક્ષને આવ્યો નથી, નિર્ણય કર્યો નથી, અનુભવ કર્યો નથી, અને એનો ઉપદેશ પણ વિરલ છે. આ જગતમાં એમ કે છે કે આ શુદ્ધ આત્માનો ઉપદેશ પણ વિરલ, ક્યાંક ક્યાંક વિરલ છે, ક્યાં ક્યાં છે. આ સોનગઢના સંતના શ્રીમુખેથી આ વાત નીકળી બહાર કે ભગવાન આત્મા ત્રણેય કાળ આશ્રવ મલિન ભાવથી ભીન છે, એની ઉપાસના કરો, એનું સ્થાન કરો ને એનું જ્ઞાન કરો. તેથી ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધિના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી દીધો છે, મુખ્યતાથી ઉપદેશ આપ્યો છે કે એનું ફળ મોક્ષ છે. શુદ્ધ આત્માનો ઉપદેશ સાંભળીને શુદ્ધ આત્માનો જે અનુભવ કરે તો એને અલ્પકાળમાં મોક્ષ એટલે પૂર્ણ આનંદની અવસ્થા, પૂર્ણ આનંદની ઉપલબ્ધિ પ્રાપ્તિ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય જેમાં પ્રગટ થાય, એ અનંત વીર્ય પ્રગટ થાય, એ અનંત આનંદને ભોગવે. એ આનંદ એનો સ્વભાવ અને અનંત વીર્ય પ્રગટ થયું છે, એ સુખને ભોગવતા થાક ન લાગે, દુઃખને ભોગવતા થાક લાગે. કેમ કે દુઃખને ભોગવવું એ વિભાવ છે, તેથી એમાં થાકી જાય જીવ. પણ સુખને ભોગવતા થાક લાગે નહીં. કેમ કે સુખ આત્માનો મૂળ સ્વભાવ છે. સાદી અનંત કાળ સિદ્ધ પરમાત્મા આનંદ ને સુખ ને ભોગવે, કોઈ થાક એને લાગતો સ્વભાવના વેદનમાં થાક ન હોય, વિભાવના વેદનમાં થકાવટ હોય. અશુભ ભાવનું વેદન એ પણ થાક અને શુભ ભાવના વેદનમાં પણ થાક. રતિભાઈ કે કાલથી 3 કલાક અહીંયા પૂજા કરવાની છે, એ ધારે કોઈ ઉઠવાનું નથી તો સંખ્યા કેટલી રહે એ જોવાની વાત જોઈ લેજો. કેમ કે એ ભગવાનની પૂજા શુભ ભાવ છે, એમાં થાક લાગે જીવને, જેમાં થાક લાગે તે વિભાવ છે. અને જેમાં થાક ઉતરી જાય ને અનુભવ માં થાક ન લાગે એને સ્વભાવ કહેવામાં આવે છે. કોઈને એ પૂછવામાં આવે કે તમને પ્રિય માં પ્રિય શું, તો કે ભાઈ મને તો આઈસ્ક્રીમ બહુ ભાવે છે ને આઈસ્ક્રીમ ખાઉં.
વેનીલા પાઈને કહું છું
કે આઈસ્ક્રીમ ખાઉં તો મને બહુ મજા આવે છે. ઠીક, આઈસ્ક્રીમ થી તને મજા આવે છે ખાવામાં? હા, બહુ મજા આવે છે. એમાં કંટાળો જ ના, કેમ કે જેમાં મજા આવે એમાં પછી કંટાળાની શું વાત? 5 કિલો આઈસ્ક્રીમ મગાવ્યો તે ખારે કેટલે આવે, ખા થોડો થોડો ખાધો ખાધો, હા આવે નહીં. પણ તું તો કહેતો તું ને આઈસ્ક્રીમ ખાવાથી મને મજા આવે છે, તું આ બોલીને કા ફેરો? અભી બોલા અભી ફોક્સ. કેમ કે આઈસ્ક્રીમ ખાવાનો જે વિકલ્પ છે, આઈસ્ક્રીમ તો ખાતો નથી પણ આઈસ્ક્રીમ તરફના રાગને ઈ ચાકે છે, વેદે છે, અનુભવે છે. રાગનું વેદન છે, આઈસ્ક્રીમનું વેદન હોય આઈસ્ક્રીમ તો નિમિત પણે છે. પછી કે ભાઈ મારે જોવાની કે મારે ફિલ્મ જોવો ને પિક્ચર તો બહુ મજા આવે, ચાલો ભાઈ પિક્ચર જોવા. પિક્ચર વાળાને કહી દીધું કે 12 કલાક કન્ટિન્યુ રાખજે, કેટલા પૈસા લેવા હોય એટલા લઈજે, પણ આ અમારા જુવાનિયાને આજ બેસાડો. કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક થઈ, હા મને હવે કંટાળામાં આવે છે. ના તું કેતો તો ને જ્ઞેયથી જ્ઞાનતર, જ્ઞેયથી જ્ઞાનતર, આ જ્ઞેયથી લાભ, આ જ્ઞેયથી સુખ, પાછું ઈજ નહીં બદલાવી નાખે, પાછું ત્રીજું નહીં, એમ 5 ઇન્દ્રિયના વિષયને સુખને માટે ફેરવે છે, બદલાવ્યા કરે છે. 1 ઇન્દ્રિયના વિષયમાં એનો ઉપયોગ જાજી વખત ટકી શકતો ક્યાંથી ટકે? કેમ કે એના લક્ષ્ય દુઃખ થાય છે, માટે ટકતો નથી. અને ભગવાન આત્મા જે છે એ પણ જ્ઞેય છે, એનું લક્ષ કરીને એમાં લીન થાય, સાદી અંતકાળ ટકે છે અને દુઃખ થતું નથી, પણ સુખ નું વેદન આવે છે માટે ટકે છે ઉપયોગ એમાં. અને ઉપયોગ ફળ બીજે થી ફરે છે, એનું કારણ કે પર લક્ષ્ય ઉપયોગમાં આકુળતા થાય છે, એનું પ્રૂફ છે. અનુભવ કરી જુઓ બધાએ કે પરના આશ્રય સુખ થતું હોય તો કૈંકિક માત્ર સુખ થતું નથી, કલ્પના માત્ર છે, થોડી કલ્પના, જાણવાના જળ. સુખ તો આત્મામાં ભર્યું છે, અંદરમાં જો ભાઈ નિહાળ, એક વખત આત્માને જો તને પછી બીજું કઈ રૂચશે. એક વખત આત્માના દર્શન કરીને આનંદ પ્રાપ્ત થયો પછી ક્યાંય તને બહાર ગોઠશે નહીં, ક્યાંય ગમશે નહીં, બધી જગ્યાએથી ઉપયોગ પાછો ફરી નજરમાં આવશે. જે જોઈએ છે એ બહાર મળતું નથી અને અંદરમાં છે એમ શ્રદ્ધાને અનુભવમાં આવી ગયું, એટલે ફરી ફરીને જે ઉપયોગ સાધકનો આત્મસન્મુખ થાય છે એનું કારણ એને સુખની પ્રાપ્તિ અંતરમાંથી આવે છે, બહારથી સુખ મળતું નથી. કે જે શુદ્ધ નહીં ભૂતા સત્યા છે એનો આશ્રય કરવાથી સમયપ્રતિ થઈ શકાય, એને જાણ્યા વિના, એને શુદ્ધ આત્માને જાણ્યા વિના જ્યાં સુધી જે વ્યવહારમાં મગ્ન છે, વ્યવહારમાં મગ્ન તે શ્રદ્ધાનો દોષ છે. વ્યવહાર હોય સાધકને, પણ વ્યવહારમાં મગ્ન લીન ન હો. વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માના જ્ઞાન શ્રદ્ધાન રૂપ નિશ્ચય સમ્યક, નવ તત્વના જ્ઞાન શ્રદ્ધાન લીધું નથી, આત્માના જ્ઞાન અને શ્રદ્ધાન રૂપ નિશ્ચય સમ્યક થઈ શકતું નથી. વ્યવહારમાં મગ્ન છે, એકદમ શુભ ભાવમાં રસ એને લાગ્યો છે, શુદ્ધ આત્મા કોણ છે એની દરકાર કરતો નથી, સાંભળાવ સંભળાવનારા હોય તો સાંભળવાની રુચિ કરતો નથી, પોતાની મેરે તો જાગતો નથી, પણ કોઈ જગાડનાર આવે તો પણ એ જાગે નહીં. એવા ઊંઘમાં બહુ એકદમ હોય ને ઘણા ઘરના છોકરાઓ પણ જગાડે કે હવે ટાઈમ થઈ ગયો સ્વાધ્યાય નો સુધી જવાનો, વાત કરી વાત કરી હોવા દે, મને રાત્રે ઊંઘ નથી આવી. કોઈ જગાડે
છોકરા બાપ ની ઉઠાડે એવું નથી રહ્યું, બાપ છોકરા નું
ઉઠાડે હવે એવું. અરે સંતો મળ્યા તારી મેરે તો તું જાગ્યો નહીં, અને સંતો મળ્યા અને બંશી બજી, શું દેવસિંહભાઈ બંશી બજી તારી, એક જરા લલકારો તો પાપની લાગણી થી ભિન વર્તમાન બિરાજમાન છે એને ભિનપણે શ્રદ્ધા જ્ઞાન માં લે, એને અભિનપણે એકત્વ પણ માન્યું છે, એનું વિભક્ત કરી નાખ, જુદા પાડી દે. આવી એક બંસી નો અવાજ નીકળ્યો અને એમાં લાયક જીવો એ સુર સાંભળીને ડોલવા પડ્યા સભામાં, અને એના કેનાર કહેવાનું વાચ્ય કોઈ ગ્રહણ કર્યું ધારણામાં રાખ્યું, અને કોઈ કોઈ જીવે તો એનું વાચ્ય પકડીને અનુભવ પણ ગયો. આ એવો કોઈ 40 વર્ષનો કાળ, ઉત્તમ ચોથો કાળ આવ્યો હતો, પાંચમો કાળ બેસી. હવે એ વ્યવહાર નહીં, પણ હવે જે 11મી ગાથામાં એમ કહ્યું કે વ્યવહાર ને ભૂતાર છે, અસત્યાર છે, જૂઠો છે, કે આશ્રય કરવા યોગ્ય નથી. હોય એ જુદો વિષય અને એનો આશ્રય કરવો તે જુદો વિષય. હવે એ વ્યવહાર નહીં, પણ કોઈ કોઈને કોઈ વખતે વ્યવહાર નહીં, પણ કોઈ કોઈને એટલે અજ્ઞાનીને નહીં અને કેવળ ભગવાનને પણ નહીં, કોઈ કોઈને એટલે સાધક ધર્માત્માને અને કોઈ વખતે એટલે નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર સરિકલ્પમાં આવે તે વખતે અજ્ઞાનીને વ્યવહાર હોય નહીં, કેવળીને વ્યવહાર ન હોય, થોડી શુદ્ધતા ને અશુદ્ધતા ના ભેદ પડે છે, એવો વ્યવહાર કેવળીને ન હોય, પૂર્ણ થઈ ગયા પ્રત્યે પ્રત્યે અજ્ઞાનીને નિશ્ચય નથી માટે વ્યવહાર નથી. અને મુનિરાજ સપ્તમ ગુણ સ્થાનમાં નિર્વિકલ્પ ધ્યાનમાં જાણી ગયા હોય ત્યારે એ વ્યવહાર જાણેલો પ્રયોજનમાં એને હોતો નથી, એ તો ડૂબી જાય ચંદ્ર. પણ સવિકૃત દશા વખતે કોઈ કોઈને કોઈ વખતે એટલે સવિકલ્પનો કાળ હોય ત્યારે આ વ્યવહાર જાણેલો પ્રયોજનમાન છે. જ્યારે 11મી ગાથામાં શુદ્ધાત્મા આગ્રેલો પ્રયોજનમાન કહ્યો અને વ્યવહાર નહીં ને હે કયો, એને અભૂતાર્થના સત્યાર કર્યો, એનો આશ્રય છોડાવવો હતો એટલે એને અભૂતાર્થના સત્યાર કયો. પણ હવે જયારે 11મી ગાથામાં શુદ્ધાત્મા ઉપાધેય પણ થયો એવા સાધકને વચ્ચે વ્યવહાર આવે છે એ સવિકલ્પ દશામાં એને જાણેલો પ્રયોજનમાન છે. શુદ્ધાત્મા આદરેલો પ્રયોજનમાન અને સાધકની અવસ્થા છે ને વ્યવહાર આવ્યા વિના રહેતો નથી ગુણસ્થાન પ્રમાણે, પણ જાણેલો પ્રયોજનમાન છે એ તે કાળે આવશે. સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી. જાણવા માટે ઉડાડીશમાં કે વ્યવહાર છે જ નહીં, વ્યવહાર નહીં નો વિષય જ નથી, અભૂતાર્થનો સત્યાર્થ કહ્યો તો એટલે સર્વથા જ્ઞાનના જ્ઞેયપણે પણ નથી, એમ નથી. જ્ઞાનના જ્ઞેયપણે નિષેધ કર્યો તો, પણ જ્ઞાનના જ્ઞેયપણે તો ચોથું ગુણસ્થાન પાંચમું ગુણસ્થાન ત્યારે આ શુભરાજ હેયપણે જાણેલો પ્રયોજનવાન. એ પ્રયોજનવાન ક્યારે શબ્દ લાગુ પડે કે હે બુદ્ધિ હોય તો, ઉપાધિ બુદ્ધિ થઈ જાય તો જાણેલો ન કહેવાય, એ તો આદરેલો થઈ ગયો. આ થોડીક વાત સમજવી તો પડશે. ધર્મ કરવો હોય તો ધર્મનું શું સ્વરૂપ અને ધર્મી થયા પછી શું એની દશાઓ હોય છે એનું જ્ઞાન પણ કરવું જોઈએ. આ જ્ઞાન કરાવે છે. જ્ઞાનના જ્ઞેયમાંથી કાઢીશમાં કે પર્યાય છે જ નહીં, શુભ ભાવ છે જ નહીં, પૂર્ણ તત્વ છે નહીં, તો પૂર્ણ તત્વ નથી તો નવ તત્વમાંથી આ તત્વ થઈ ગયા. નથી સર્વથા પુન છે, પણ પુન થી ધર્મ ન થાય એમ જાણ કે પુન બંધનું કારણ છે તો જાણેલો પ્રજ્ઞાન લેવો. તેથી તેનો ઉદ્દેશ છે વ્યવહાર જાણવા માટે. એ ગાથા 12મી છે. શુદ્ધો શુદ્ધાદેશો નાયો પરમ ભાવ દર્શિ વ્યવહાર દેશી દાપુણ દેવું અપરમે દીક્ષા ભાવે. અનુભવે છે તેમને પ્રથમ દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પ્રત્યમાન સુવર્ણ સમાન જે અનુત્કૃષ્ટ મધ્યમ ભાવ તેનો અનુભવ નથી હોતો. શું કે છે કે જે કેવળ પરમાત્મા થઈ ગયા કેવળ ભગવાન કેવળ શુદ્ધ નહીં ને જાણે છે. શુદ્ધ નહીં નું ફળ જે કેવળ ના નાયું એને જાણે છે. જેમ સુવર્ણ છે એ 12મું 13મું 14મું 15મું 16મું થઈ જાય પછી એની દશાઓમાં 15મું 14મું નથી તો જાણેલું નથી. 16મું શુદ્ધ થઈ ગયું, શુદ્ધ એકદમ. એમ કેવળી પરમાત્માને વ્યવહાર હોતો નથી. વ્યવહાર નિશ્ચયના ભેદ સાધકની દશામાં હોય છે. પરમાત્મા તો પૂર્ણ થઈ ગયા કૃત્ય કૃત્ય, તો એને અનુત્કૃષ્ટ મધ્યમ ભાવ એને અનુભવ નથી હોતો. તેથી શુદ્ધ દ્રવ્ય ને કેનારો આપી જેને અચલિત અખંડ એક સ્વભાવ રૂપે એક ભાવ પ્રગટ કર્યો છે એવો શુદ્ધ નયન સૌથી ઉપરની એક પ્રતિવર્ણિકા સમાન હોવાથી જાણેલો પ્રજ્ઞાન છે. કેવળ પરમાત્મા ને તો કેવળ જ્ઞાન થયું એને જાણે છે. પૂર્ણ દશા થઈ એમ જાણ્યું એને. અપૂર્ણ દશાના કોઈ મધ્યમ ભાવ સાધકના એને હોતા નથી. શુદ્ધ જ્ઞાન જ નથી તો શુદ્ધ જ્ઞાન આત્મક નહીં પણ નથી તો નહીં ના નિર્વિકલ્પ ને સવિકલ્પ એવા બે ભેદ પણ એને નથી. કેવળ જ્ઞાન સાહિત સમય કરતું સાહિત જ્ઞાન થઈ ગયું છે પ્રગટ. એને તો એ પૂર્ણ દશા થઈ એ જાણેલો પ્રજ્ઞાન છે. જાણે છે બસ, જાણે છે, જાણેલો પ્રજ્ઞાન છે. પરંતુ હવે સાધકની વાત કરે છે. પરંતુ જે પુરુષો પ્રથમ દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પચ્યમાન અશુદ્ધ સુવર્ણ સમાન જે વસ્તુનો અનુત્કૃષ્ટ મધ્યમ ભાવ એને અનુભવે છે. શું કે છે? સાધક આત્મા છે એ અનુત્કૃષ્ટ ભાવ, ઉત્કૃષ્ટ ભાવ પ્રગટ નથી થયો, મધ્યમ ભાવ છે. એને તો થોડી શુદ્ધતા પણ છે અને થોડી અશુદ્ધતા પણ પ્રગટ થાય છે. શુદ્ધતા વધતી જાય છે અને અશુદ્ધતા ઘટતી જાય છે. એને નિર્જરા કહેવામાં આવે છે. એ પોતાની દશાઓમાં જેમ જેમ આગળ વધે છે અને તથા પ્રકારનો એને શુદ્ધ પર્યાય અને અશુદ્ધ પર્યાયના ભેદો છે તેને તે જાણે છે. જાણેલો પ્રજ્ઞાન છે, પૂર્ણ થયો નથી. જેમ સોનું હજી 16મું ન થાય તો તપાસતા જાય કે આ 12મામાંથી 13મું 14મું શુદ્ધતા થાય અને અશુદ્ધતા સોનામાંથી નીકળતી જાય છે. ત્યાં સુધી પૂર્ણ શુદ્ધ થાય ત્યાં સુધી તપાસ કરે, પણ પૂર્ણ થઈ ગયા પછી કઈ તપાસવાનું રહેતું નથી. એમ સાધક જ્યાં સુધી અર્યંત દશા પ્રગટ ન થાય ત્યાં સુધી તેને વ્યવહાર નહીં. જાણેલો પ્રજ્ઞાન છે. સાધકને વ્યવહાર આવે છે કે નહીં? આવે છે. જાણવા માટે કે આદરવા માટે? કે જાણવા માટે. એવા મધ્યમ ભાવને અનુભવે છે તેમને છેલ્લા ભાગથી ઉતરેલા સૂક્ષ્મ સમાન ઉત્કૃષ્ટ ભાવનો અનુભવ નથી. કેવળ જ્ઞાન પ્રગટ થયું નથી, મિથ્યા તો રહ્યું નથી. મિથ્યા તો ગયું, અજ્ઞાન ગયું, ને કેવળ જ્ઞાન નથી થયું. હજી વચલી ભૂમિકા સાધક ની છે. સાધક માં બાધક તત્વ સાધ્ય હોય તો સાધક કહેવાય. સાધ્યની પૂરી સિદ્ધિ ન થાય તેને સાધક દશા કહેવામાં આવે છે. અને એ સાધક માં થોડી વિતરાગતા અને થોડોક રાગ એક સાથે મિત્ર ગુણસ્થાનની પરિપાટી પ્રમાણે હોય છે. કેવળ જ્ઞાન થઈ ગયા પછી તો કૃત્ય કૃત્ય થઈ ગયા, કઈ કરવાનું નથી. માટે મધ્યમ ભાવ ને અનુભવે છે તેમને છેલ્લા પાક થી ઉતરેલા સુણ સમાન ઉત્કર્ષ ભાવ નો કેવળ જ્ઞાન નો અનુભવ નથી હોતો. તેથી અશુદ્ધ દ્રવ્ય ને કિનારો હોવાથી થોડી શુદ્ધ પર્યાય ને થોડી અશુદ્ધ પર્યાય જે છે એ અશુદ્ધ દ્રવ્ય કયું એને કેમ કે પરિણામ સાપેક્ષ અશુદ્ધ નહીં નો વિષય છે. શુદ્ધ નહીં નો વિષય હોવાથી જેને જુદા જુદા એક એક ભાવ સ્વરૂપ અનેક ભાવ દેખાયા છે. એક એક ભાવ સંવર અને નિર્વ્યા અને સાથે સાથે થોડો આશ્રય ઉપર બંધ પણ થાય છે. અનેક પ્રકારના પરિણામો શુદ્ધિની વૃદ્ધિ થાય, અશુદ્ધિની હાનિ થાય એવી દશાઓ એની સાધક અવસ્થામાં હોય છે. થાય ત્યારે પૂર્ણ થાય ત્યારે એનો એક જ રંગ થાય. એની પહેલા અનેક રંગો ઉત્પન્ન થાય. એમ સાધકમાં અનેક પ્રકારના ભાવો પ્રગટ થાય. પોત પોતાના સમયમાં વર્ણમાળા સમાન હોવાથી જાણેલો તે કાળે પ્રયોજનમાન છે. જાણેલો તે કાળે પ્રયોજનમાન છે. જે કાળે જે પ્રકારની દશા હોય તે કાળે તે પર્યાયને જ્ઞાની સાધક એ જાણે છે કે છે દશા અધૂરી છે. થોડી શુદ્ધિ થઈ, થોડી શુદ્ધિની વૃદ્ધિ થઈ, થોડી અશુદ્ધિ છે, થોડી અશુદ્ધિની હાનિ પણ થાય છે. એમ પોતાના પરિણામને દ્રવ્યના લક્ષ પૂર્વક જાણે છે. અવલંબન દ્રવ્યનું છે, પર્યાય ગણાઈ જાય છે. પર્યાયની સન્મુખ નથી, દ્રવ્યની સન્મુખ શ્રદ્ધા જ્ઞાન રહેતું એ અભેદને જાણતા ભેદ પણ એના જ્ઞાનમાં જણાય જાય એવો એના જ્ઞાનનો સ્વભાવ છે. સવિકલ્પ દશામાં એકલો આત્મા જણાય છે અને પરિણામ જણાતા નથી કે પરિણામ છે જ નહીં. એમની પરિણામ પણ છે પણ પરિણામ જ્ઞાનનું નહીં છે. એ ધ્યાનનું ધ્યેય નથી, એ આશ્રય કરવા યોગ્ય નથી પણ જાણવા યોગ્ય છે. જાણવામાંથી કાઢી નાખે તો જ્ઞાન ખોટું, ને જ્ઞાન ખોટું તો શ્રદ્ધા પણ ખોટી. સાધક જ નથી. અમે પરિપૂર્ણ થઈ ગયા હવે. પરિપૂર્ણ થઈ ગયા તો તમે પરિપૂર્ણ છો એમ વાત કરો છો કે પરિપૂર્ણ થઈ ગયો એમ કે તું પરિપૂર્ણ થઈ ગયો તો ખોટો છો. જા પરિપૂર્ણ છું દ્રવ્ય તો કઈ એમને વાંધો નથી. એમ સાધક પોતાના દોષ જેટલા થાય છે એને જાણે છે. અમારા પુરુષાર્થની નબળાઈ છે, થોડો દોષ છે, સ્વરૂપમાં ટકાતું નથી, કર્મના ઉદયથી દોષ થતો નથી પણ અમારી નબળાઈથી દોષ પ્રગટ થાય છે. અને એ દોષ કેમ ટળે એ પણ અમે જાણીએ છીએ. તો તમે જાણતા હો તો સ્વભાવમાં ઠરી જાવ ને. શા માટે દોષ ઉત્પન્ન કરો છો કે અમે દોષ ઉત્પન્ન કરતા નથી. દોષ ઉત્પન્ન થાય છે એને અમે જાણીએ છીએ. દોષને અમે ઉત્પન્ન કરતા નથી પણ અમારી પર્યાયમાં છે. માટે એટલો સ્વીકાર કરીએ છીએ કે પરિપૂર્ણ જે દશા થઈ નથી. આહા, આવું સાધકની ચાલ અંદરમાં રમત. દ્રવ્ય દ્રષ્ટિ છૂટે નહીં અને પર્યાય જે પ્રકારે હોય એમ જાણ્યા વિના એ રહે નહીં. પર્યાયમાં આત્મબુદ્ધિ થાય નહીં, દ્રેય સ્વભાવમાંથી આત્મબુદ્ધિ છૂટે નહીં અને જે પ્રકારના પરિણામો થાય સ્વાશ્રિત ને પરાશ્રિત, સ્વાશ્રિત વિતરાગતા ને પરાશ્રિત રાગ એવી ધારાને એ જ્ઞાન ચેતના વડે જાણે છે. જાણેલો પ્રયોજનમાન છે. આ અંદરની સાધકની રમતો એ અજ્ઞાની શું જાણે હાર લે છે પણ હાર લેતો નથી, આ ચાલે છે પણ ચાલતો નથી, અને આ આય ઉઘાડીને જોવે છે પણ એ જોતો નથી. એ સપનું છે બધું, સાંભળતો ખરો. અલૌકિક અચિંત્ય સાધક ની દશા પરમાત્મા થાય એની તો શું વાત કરી, પણ સાધુ થયો તો સિદ્ધ થયો. હા હા, સાધુ થયો તો, સાધુ એટલે સદુપયોગ ની દશા. ઈચ્છા થાય ત્યારે 24 કલાકે 48 કલાકે 96 કલાકે એક વખત ઉભાવ બહાર કરે, વાણો તાણો શરીર ઉપર ન હોય, અને કમંડર માં પાણી શોચ માટે હોય, 120 ડિગ્રી તાપ પડતો હોય, ગળું સુકાતું હોય, પ્રાણ જાય. પાણી તો ન પીએ પણ પાણી પીવું છે એવો વિકલ્પ પણ ના આવે જેની દશામાં, અને દિવસ ના તો ઊંઘે જ નહીં, પણ રાત્રિના પણ છેલ્લા પોરે પાછલા પોરે જરાક કરવટમાં પૂરી સેકન્ડ ની ઉગાવે, એક મિનિટ નહીં, એક સેકન્ડ ની પણ પૂરી સેકન્ડ ની એટલી જાગૃતિ આત્મામાં આવી ગઈ છે. આ આત્મા એવો જાગી ઉઠ્યો છે કે પ્રમાદ એની દશામાંથી નીકળી ગયો છે. છઠ્ઠામાં આવી સાતમામાં ફટ નિર્વિકલ ધ્યાનમાં શુદ્ધ ઉપયોગની દશા પ્રગટ છે. આ હાલતા ચાલતા સીધ કયા, અરે સાધક સાધુ અને કેવળીમાં તું કઈ ફેર જાણીશ? સાધુ ની દશા શું હોય મુનિરાજ ની જગતના જીવોએ સાંભળી નથી વાત, આ પક્ષ ને વાળાની વાત નથી, આ અનાદિ વસ્તુની સ્થિતિ. અત્યારે પણ નગ્ન દિગંબર મુનિઓ માવી ક્ષેત્રમાં બિરાજમાન છે, જોયેલા જીવો અત્યારે વાત કરે છે. જાણેલો તે કાળે પ્રયોજનમાન છે વ્યવહાર, એ રીતે પોતપોતાના સમયમાં બંને નયો કાર્યકારી છે. હવે થોડી 4 ઘીટી છે એની ખુલાસો કાલ થશે, પછી 13મી ગાથા લઈ લઈશું. બરાબર, 13મી ગાથા બહુ ઉપયાવવાની છે. આ વાત સાંભળવા જેવી છે.
15/9/83 ગુરુવાર સવારે 8:15 થી 9:15 સમય મહેસાણ ગાથા 12
વાજીરાજ પરોનો 5મો ઉત્તમ શૌચ ધર્મ નો દિવસ છે. ક્રોધ માન માયા ને લોભ, લોભના પરિણામ તે અશુચિ અપવિત્ર છે, અને શોધાત્મા ને સન્મુખ થઈ સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક શુદ્ધ આત્મામાં લીનતા થઈને જે સદુપયોગ પ્રગટ થાય એવી ચારિત્ર દશાને ભગવાન શૌચ પવિત્ર કહે છે. એ પવિત્ર પરિણામ છે આત્માના. 10 લક્ષણ પર્વનો આજે 5મો દિવસ છે. આજે ઉત્તમ શૌચ ધર્મનો દિવસ છે. ઉત્તમ શૌચ એટલે સમ્યક દર્શન પૂર્વકની પવિત્રતા અથવા નિર્લોભતા. આ 10 ધર્મો મુખ્યપણે મુનિ દશામાં હોય છે મુખ્યપણે, અને ગ્રહસ્થ ધર્મીને ગૌણપણે હોય છે. શ્રી પદ્મનંદી આચાર્ય પદ્મનંદી 25મી શાસ્ત્રમાં શૌચ ધર્મનો વર્ણન કરે છે. જે પર સ્ત્રી અને પર પદાર્થો પ્રત્યે નિસ્પૃહ છે, સર્વ પ્રાણીઓ પ્રત્યે અહિંસક છે, અને દુર્ભેદ એવા અંતરના મેલને જેણે ધોઈ નાખ્યો છે, એવું પવિત્ર હૃદય તે જ ઉત્તમ શૌચ ધર્મ છે. એ સિવાય બીજો કોઈ શૌચ ધર્મ નથી. શૌચ એટલે પવિત્રતા. જેને પવિત્ર આત્માનું ભાન નથી અને દેહને જ પોતાનો માની રહ્યો છે એવો અજ્ઞાની જીવ, શરીરને પવિત્ર રાખવું તેને શૌચ ધર્મ માને છે, અન્ય મતી પ્રકારે માને છે. આચાર્ય દેવ કહે છે કે શૌચ ધર્મ નથી. શરીરને પોતાનું માનવું તે તો મહાન અશુચિ છે, મિથ્યાત્વનો દોષ છે. જે આત્મા એ ભેદ જ્ઞાન રૂપી જળ થી એટલે જ્ઞાન થી નિર્મળ જ્ઞાન થી મિથ્યા માન્યતા રૂપી અસુચિને ધોઈ નાખી છે તે જ આત્મા શૌચ ધર્મ છે. જેને પવિત્ર ચૈતન્ય સ્વરૂપનું ભાન ન હોય અને પુણ્ય પાપને જ પોતાનું કર્તવ્ય માને, પરનું હું કરું એમ માને, તે જીવ પર પદાર્થોથી નિસ્પૃહ થઈ શકે નહીં. પુણ્ય પાપ રૂપ વિકાર ભાવોની જેને પકડ છે, અઠાગ્રહ છે, પુણ્ય પાપ આત્મામાં થાય ને પુણ્ય પાપને આત્મા કરે અને પુણ્ય પાપના ફળને આત્મા ભોગવે, એ વાત વ્યવહાર નહીંના કથનની અપેક્ષા એ શાસ્ત્રમાં ઘણી આવે, પણ એની પ્રતિપક્ષ નિશ્ચય નહીંનું કથન એને જો ગ્રહણ કરે નહીં તો એ વ્યવહાર નહીંથી આવેલું કથન એને નિશ્ચય માન્યા વિના રહે નહીં. પુણ્ય પાપ વિકાર ભાવની જેને પકડ છે એ પુણ્ય પાપ ભાવ મારા છે એમ, એમાં મમત્વ છે એને પકડ કહેવાય. પુણ્ય પાપનો જ્ઞાતા નથી અજ્ઞાની, પુણ્ય પાપનો સ્વામી છે, સ્વામી પણ માને છે એ મિથ્યાત્વ છે. પુણ્ય પાપનું જાણ પણ તે મિથ્યાત્વ નથી. પુણ્ય પાપ મારા છે, પુણ્યને પાપ એ ચારિત્રનો દોષ છે અને પુણ્યને પાપના પરિણામ મારા માનવા એ શ્રદ્ધાનો આકરો દોષ છે. સાત વ્યસન કરતા પણ મિથ્યાત્વનું પાપ મોટું કહ્યું. જગતને આ મિથ્યાત્વના પાપની કોઈને ખબર જ નહોતી. ચારિત્રના બે ભેદ, હિંસા આદિના પરિણામ થાય તેને પાપ કહેવાય અને અહિંસા આદિના પરિણામ થાય તેને પુણ્ય કહેવાય. આ પાપની વ્યાખ્યા માત્ર ચારિત્રના દોષ પૂરતી સીમિત હતી, પણ અહિંસાના પરિણામ મારા છે, દયાના પરિણામ મારા છે, દયાના પરિણામે પુણ્ય તત્વ છે અને દયાના પરિણામ મારા છે એ પાપ તત્વ છે. દયા કરતા કરતા એ પાપ કરે છે, મિથ્યાત્વનું પાપ. તે દયા ન કરવી, દયા ન પાડવી, કરુણા ન કરવા, ન કરવાનો પ્રશ્ન નથી. જે તત્વ જે સ્વરૂપે છે ને તેને તે સ્વરૂપે જાણ, એનાથી આગળ વધમાં. અહીંયા કહે છે કે પુણ્ય પાપ રૂપ વિકાર ભાવની જેને પકડ છે એટલે ભાવ મારા છે, હું એનો કરતા છું, મારામાં નથી થતા તો શું આ લાકડામાં થાય છે એમ એ તર્ક ને કુતર્ક કરે છે. પણ એના એનાથી ભેદ જ્ઞાન કરીને હું જુદો આત્મા છું, પુણ્ય પાપના પરિણામ મારા નહીં, આશ્રવ તત્વ મારું નહીં, એવું ભેદ જ્ઞાન ન કરે ત્યાં સુધી એને પકડ રહી છે. પુણ્ય પાપ ની પકડ એટલે કે મારા છે દ્રષ્ટિમાં એને પકડી રાખે છે શ્રદ્ધામાં, તેનું જ્ઞાન વિકારથી મલિન છે. જેને પુણ્ય પાપની પકડ છે એનું જે જ્ઞાન અજ્ઞાન એ વિકારથી મલિન છે, મિથ્યા જ્ઞાન છે. પરનું હું કરું એમ જે માને છે તેનું જ્ઞાન મિથ્યાત્વરૂપ મેલથી મલિન છે. પરની મને મદદ છે, નિમિત્તના આશ્રયે ધર્મ થાય છે એવી જેની માન્યતા છે તે જીવ પર પદાર્થોમાં આશક્ત છે. જે જીવ પરમાં આશક્ત છે તે જીવ મહાન અસુચિથી ભરેલો છે, મિથ્યાત્વથી. જેણે પુણ્યમાં અને તેના ફળમાં સુખ માન્યું છે તે જીવ ખરેખર સ્ત્રીઓ પ્રત્યે નિષ્પ્રહ નથી. જે પુણ્યમાં આશક્ત છે તે જીવને તેના ફળમાં પણ આશક્તિ છે. તે જીવ સ્ત્રી આદિ પર પદાર્થો પ્રત્યે નિષ્ફળ નથી અને તેને શૌચ ધર્મ હોતો નથી, એટલે એને ઉત્તમ શૌચ ધર્મ ચારિત્ર હોતું નથી. જેને મિથ્યાત્વ છે એને ખરેખર શૌચ ધર્મ નથી. મિથ્યા તો ગયા પછી સ્વરૂપમાં લીન થઈ અને થોડો લોભ કષાય નો પણ અભાવ જ્યાં થાય છે એને પરમાત્મા ચારિત્ર ની ઉત્તમ શૌચ ધર્મ દશા કહે છે. એ ચારિત્ર છે અને એનું કારણ સમ્યક દર્શન છે. એ સમ્યક દર્શન કેમ પ્રગટ થાય અને સમ્યક દર્શન પ્રગટ થયા પછી સાધક એ કેવી રીતે પોતાના પરિણામને જાણે છે એની 12મી ગાથા ચાલે છે. 11મી ગાથા સમ્યક દર્શનની હતી, 12મી ગાથા સમ્યક જ્ઞાનની મુખ્યતાથી હતી. સમ્યક જ્ઞાનમાં મુખ્ય ગુણ હોય, શ્રદ્ધામાં મુખ્ય ગુણ ન હોય. શ્રદ્ધાની પર્યાય નિર્વિકલ્પ છે, એ ભેદને ગ્રહણ કરતી નથી, એ અભેદગ્રાહી છે. અને જ્ઞાનની પર્યાય અભેદગ્રાહી ઉપાદેય માટે છે અને ભેદગ્રાહી હેયપણે જાણવા માટે છે. જ્ઞાનના બે ભેદ પડે છે, શ્રદ્ધાની પર્યાયના બે ભેદ નથી. 12મી ગાથા ચાલે છે. હવે બે નયો કાર્યકારી છે એમ આવે છે. જો નીચે છેલ્લે જાણેલો તે કાળે પ્રયોજનવાન છે. નીચેથી ટીકાની 4 લીટી ઉપર, શ્લોકની ઉપર 4 લીટી નીચે શ્લોક છે સંસ્કૃતનો, જય જીર્ણમયમ, એના ઉપરનો ટીકાનો 4 લીટી છે. એ રીતે પોતપોતાના સમયમાં બંને નયો કાર્યકારી છે. શું કહે છે આચાર્ય મહારાજ ટીકાકાર? કે એ રીતે ઉપર જે કહ્યું તે રીતે પોતપોતાના સમયમાં પોતપોતાના સકાળમાં નિશ્ચય નહી, એના સકાળમાં નિશ્ચયની નો વિષય શુદ્ધાત્મા ઉપાદે છે તે સમયે તે રીતે કાર્યકારી છે. અને વ્યવહાર નહીનો વિષય જે રાગાદી તે હેય છે ને હેય પણ એ જાણવું તે કાળે કાર્યકારી છે. ફરીને એ રીતે પોતપોતાના સમયમાં એટલે સકાળમાં બંને નયો એટલે નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં કાર્યકારી છે. કાર્યકારી છે એટલે શું કે નિશ્ચય નહીં જ સ્વાશ્રિત શુદ્ધાત્મામાં ઉપયોગ લગાવીને આત્માને ઉપાદેયપણે જાણે છે ત્યારે તે નિશ્ચય નહીં તેના સમયમાં ઉપાદેયપણે આત્માને જાણે તે કાર્યકારી છે. અને સવિકલ દશામાં કોઈ કોઈને કોઈ વખતે જાણેલો પ્રજ્ઞાન એનો ખુલાસો કરે છે કે 5 મહાવ્રતના પરિણામ હોય એ કાળે તેના સમયમાં એ વ્યવહાર નહીં તેને હેય પણ એ જાણે છે તે કાળે તે સમયે તે વ્યવહાર નહીં જાણેલો કાર્યકારી છે. હેય પણ એ જાણેલો કાર્યકારી છે અને નિશ્ચયનો વિષય શુદ્ધાત્મા ઉપાદે પણ એ જાણેલો કાર્યકારી છે. કાર્યકારી છે એમ કહ્યું એટલે બે ઉપાદે છે એમ નહીં, બેને સમકક્ષા એ ઉપાદે માનવો એમ નહીં. એકને ઉપાદે પણ જાણવું અને એકને એ પણ જાણવું એ બે પોતપોતાના સમયમાં એમ શબ્દ એ છે. પોતપોતાના કાળમાં બંને નયો કાર્યકારી છે. કારણ કે હવે ખુલાસો કરે છે, કાર્યકારી છે એનો ખુલાસો કરે છે. કારણ કે તીર્થ અને તીર્થના ફળની એવી વ્યવસ્થિત છે, વ્યવસ્થિત છે. તીર્થ એટલે જેનાથી તરાય, સમ્યક દર્શનાન ચારિત્રના નિર્વિકારી વિતરાગી જે પરિણામ તેને પરમાર્થમાં તીર્થ કહે છે. જેનાથી તરાય, સંસાર પાર કરી શકાય એવા શુદ્ધાત્માની સન્મુખ થઈ સમ્યક દર્શનાન ચારિત્રના જે પરિણામ પ્રગટ થાય નિશ્ચય ચારિત્ર એ તીર્થ છે. જેનાથી તરાય તે અને તીર્થનો ફળ મોક્ષ, મોક્ષ માર્ગનું ફળ મોક્ષ છે એમ કે છે. એ તીર્થના ફળની એવી જ વ્યવસ્થિતિ છે, જેનાથી તરાય તે તીર્થ છે એવો વ્યવહાર ધર્મ છે. આ નિશ્ચય સમ્યક દર્શનાન ચારિત્રના પરિણામ તે પર્યાય હોવાથી વ્યવહાર ધર્મમાં જાય છે. શુભ રાગ એને તો જગત અસદભૂત વ્યવહારથી અસદભૂત વ્યવહાર કહેવાય, આ તો સદભૂત વ્યવહાર છે, મોક્ષનો માર્ગ પાર્થ હું તે વ્યવહાર ધર્મનું ફળ છે. રાગથી પાર્થ તો શી જીવ કે વિતરાગ પરિણામ પ્રગટ થાય જે સદભૂત વ્યવહાર છે, એનાથી આત્મા એ સંસારનો પાર કરી મોક્ષને પ્રાપ્ત કરે છે અથવા પોતાના સ્વરૂપને પામવું તે તીર્થ ફળ છે. પૂર્ણાનંદની પ્રાપ્તિ થવી પર્યાયમાં એને તીર્થનું ફળ કહેવામાં આવે છે. બીજી જગ્યાએ પણ કહ્યું છે કે હવે શ્લોક આચાર્ય કહે છે કે હે ભવ્ય જીવો, આ પુંજના જેને પુંજની પકડ છે શુભ ભાવની, કે વિતરાગ ભાવથી પણ મોક્ષ થાય અને રાગથી પણ મોક્ષ થાય, બે પ્રકારના મોક્ષ માર્ગ કયા છે કે નહીં? કે ભાઈ મોક્ષ માર્ગ નું નિરૂપણ બે પ્રકારે છે, મોક્ષ માર્ગ એક જ પ્રકારે હોય પણ નિશ્ચય મોક્ષ માર્ગ ની સાથે પાંચમા વ્રતના પરિણામ જે શુભ રાગ તે ખરેખર બંધ માર્ગ છે, પણ નિશ્ચય મોક્ષ માર્ગ ની સાથે સહચર દેખીને ઉપચાર થી તેને મોક્ષ નો માર્ગ એમ કહેવામાં આવે છે. બે મોક્ષ માર્ગ નથી, મોક્ષ માર્ગ તો એક હોય, ત્રણ કાળમાં પરમાર્થ નો પંથ, પંથ એટલે માર્ગ, પંથ એટલે એક હોય ત્રણ કાળમાં હો, ચોથો કાળ હોય કે પંચમ કાળ હોય, એક હોય ત્રણ કાળમાં પરમાર્થ નો પંથ. હવે આ નિશ્ચય મોક્ષ માર્ગ રહી ગયો અને વ્યવહાર મોક્ષ માર્ગ તો નથી, પણ વ્યવહાર આ ફાસ છે, તો નિશ્ચય મોક્ષ માર્ગ વિના શુભ રાગ ને વ્યવહાર મોક્ષ માર્ગ નો ઉપચાર પણ આવી શકતો નથી. અનુપચાર વિના ઉપચાર છે નો. આચાર્ય કહે હે ભવ્ય જીવો, જો તમે હિંમત ને પ્રવર્તાવા ચાહતા હો તો અંતરમાં તમે વિતરાગ થવા માંગતા હો ને બારમાં તે પ્રકારનો વિકલ્પ ઉઠે તો ત્યારે બીજાને સમજાવવાનો પ્રસંગ આવે, ત્યારે તો વ્યવહાર નિશ્ચય ની બને નયો ને ન છોડો, બને નયો ને તમે ન છોડો. એટલે શું કે બે નહીં ને પકડી રાખવી, એમ ન છોડો નો અર્થ સીધો તો એમ થાય ને કે બે નહીં ને પકડી રાખવી. ભાઈ બે નહીં ને ન છોડો એટલે નિશ્ચય નહીં આશ્રય માટે છે ને વ્યવહાર નહીં જાણવા માટે છે, એમ તમે બે નહીં થી જાણો ને બે નહીં થી પ્રતિપાદન કરો. નિશ્ચય નહીં પણ છે ને વ્યવહાર નહીં પણ છે, એના વિષયો પણ છે, એકલી નિશ્ચય નહીં નથી, વ્યવહાર નહીં પણ સાથે છે. દ્રવ્ય સ્વભાવ નિષ્ક્રિય અક્રિય તે નિશ્ચય છે ને મોક્ષ માર્ગ ને સાધવો તે વ્યવહાર છે, એમ આવે છે શાસ્ત્રમાં. બનારસીદાસ એ વાત લીધી છે, પણ આ તો જગત ને તો બસ એક જ વાત, સુખ ભાવ તે વ્યવહાર છે, મોક્ષ માર્ગ છે, મોક્ષ માર્ગ નથી. બંધ માર્ગ ને મોક્ષ માર્ગ કેવો એ વ્યવહાર નું લક્ષણ છે, જૂઠું બોલવું એનું લક્ષણ છે, અસત્ય કથન કરવું એનું વ્યવહાર નું લક્ષણ ઈ છે. વ્યવહાર અસત્યાર છે, કઠણ પડે પણ શું થાય, પક્ષ અનાધિકાર નો વ્યવહાર ની પકડ છે ને છૂટવી બહુ મુશ્કેલ. બંને નયોને ન છોડો, જો તમે પ્રતિપાદન નો વખત આવે તો નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં, દ્વી નહીં. આ શ્રી જીનેન્દ્ર ભગવાન ની વાણી છે, એક ઉપાદય માટે કાર્યકારી છે ને એક જાણવા માટે કાર્યકારી છે. જ્ઞાન નો વિષય છે, સર્વથા જ્ઞાન નો વિષય પર્યાય નથી, એ નથી. ફરિયાઈ ને જો સર્વથા ઉડાડે તો જ્ઞાન ખોટું. ફરિયાઈ જાણવા માટે કાર્યકારી છે, આદરવા માટે તો દ્રવ્ય સામાન્ય જ કાર્યકારી છે. બંને નયોને ન છોડો. એકને જાણીને ઉપાધિ કરો અને બીજી નયને જાણીને એમાં હે બુદ્ધિ રાખો. હે એટલે ઉપેક્ષા, એટલે દ્વેષવાચક શબ્દ નથી. શુભ ભાવ એ છે એટલે દ્વેષવાચક શબ્દ નથી, એ તો ઉપેક્ષાવાચક શબ્દ છે. કોઈના પ્રત્યે દ્વેષ ન કરાય તો શુભ ભાવ પ્રત્યે દ્વેષ કરીશ તો મરીશ. શુભ ભાવ પ્રત્યે પણ મધ્યસ્થ થા. શુભ ભાવ એ છે, એ છે, એ છે. એટલે દ્વેષ કરવા માટે આ વિતરાગ ભગવાન નું વચન હોય. પ્રત્યેક વચન વિતરાગતા પોષક હોય.